શ્રી વ્યાપકેશ વાચન ભક્તૈસ્તથા સ્વૈ પ્રણતો હરેસ્તૈ ગતઃ પુરસ્તાત સતતસ્ચ ચાલં ચૌવાલ દેશં પ્રવિવેશ રાજ્યં હિતાસ્તિ સંપદ વિવિધા ચ યત્ર વ્યાપકેશ મુને કહે છે, હે જ્યેષ્ઠજી રાજન, દંડાવ્ય દેશમાં ખૂબ ખૂબ વિચરણ કર્યું છે એવા ભગવાન શ્રી હરિ કડીથી ચાલવા તત્પર થયેલા જાણીને સર્વે કડીવાસી નગરોએ આવીને પ્રેમથી પ્રભુને નમસ્કાર કર્યા છે અને ભગવાન શ્રી હરિ ત્યાંથી એ રાજન ચૌવાળ દેશ તરફ ચાલ્યા છે કે જે દેશમાં ખૂબ સંપત્તિ છે, ખૂબ લીલોતરી છે, એવા એ ચૌવાળ દેશની અંદર ભગવાને ગમન કર્યું છે. એ રાજન વિચરણ કરતા કરતા ભગવાન શ્રી હરિ ભંકોડા ગામને વિશે પધાર્યા છે. ત્યાં ભીલ રાજા ભૂપતસિંહ હતા, એમણે ભગવાનને પોતાના ગૃહને વિશે પધરાવ્યા છે. ભગવાનના થાળ આરતી કરીને ભગવાન માટે સીધું સામાન તૈયાર કરવા લાગ્યા છે. ભગવાનની પધરામણી થઈ, મહારાજને આરતી ઉતારી અને સીધા સામાનની તૈયારી કરાવવા લાગ્યા ત્યારે ભગવાન કહે છે કે તમારું અન્ન અમે નહીં જમીએ. ભગવાન કોનું અન્ન ભક્તો જમે? જેનું નીતિથી કમાયેલું હોય ને એનું અન્ન ભગવાનને જમવું ગમે છે. એટલે આ ચરિત્ર દ્વારા ખાસ આપણે એ સમજવું જોઈએ કે ભગવાનને મેવા મીઠાઈ મોંઘા મોંઘા ફરસાણ લાવી અને તમે જમાડો, પણ જો એ અધર્મથી સંપાદન કરેલું હોય તો ભગવાન એ જમતા નથી. ભગવાન કહે છે, હે રાજન, તમે મહાસુરવીર છો પણ દેવીની આગળ તમે બકરા મૃગલા સસલા આદિ જીવોની હિંસા કરો છો. આ પ્રાણીઓને મારી અને તમે દેવીને ધરાવો છો. વળી શિકારના શોખીન છો, જંગલમાં શિકાર કરીને કેટલાય પશુઓને મારી નાખો છો. અને પ્રજા પાસે જ્યારે તમારા માણસો કર ઉઘરાવવા જાય છે ત્યારે ખેડૂતોને ઢોર માર મારીને લાકડીઓના પ્રહાર કરીને એની પાસેથી પરાણે ગરીબ હોય તો પણ કરની વસૂલાત કરે છે. આ બધું જ તમે જાણો છો, છતાં પણ આ હિંસા આ પાપ તમે બંધ નથી કરાવતા. માટે તમારું આ લોહી સમાન અન્ન છે એ અમે નહીં જમીએ, કારણ ગરીબ પ્રજાને ચૂસીને તમે આ અન્ન ભેગું કર્યું છે. એક વખત ગુરુ ગોવિંદસિંહ નદીના કાંઠા ઉપર બેઠેલા અને એક શેઠ આવ્યા, સરસ મજાના મેવા મીઠાઈનો થાળ લાવી અને ગોવિંદસિંહ પાસે મૂક્યો. હાથ અડાડીને ગોવિંદસિંહ બાજુમાં મૂકી દીધો. પેલો શેઠ કહે છે કે ગુરુ મહારાજ, જમો તમે. ત્યારે કહે છે, બસ તમે કહ્યું એમાં આવી ગયું. બહુ આગ્રહ કર્યો છતાંય ન જમ્યા. થોડી જ મિનિટોમાં બીજો એક ગરીબ માણસ આવ્યો, લૂખો રોટલો હતો ને એ લાવીને ગુરુ ગોવિંદસિંહ પાસે મૂક્યો. બે ત્રણ દિવસનો ટાઢો એ રોટલો ગુરુ ગોવિંદસિંહ જમવા લાગ્યા ત્યારે પેલો વાણિયો કહે છે, શેઠ બોલ્યા કે હે ગુરુ મહારાજ, હું આવા મોંઘા મોંઘા મીઠાઈના થાળ તમારી પાસે લાવ્યો એ તમે ખાતા નથી ને આનો બે ત્રણ દિનો ટાઢો લુખ્ખો સૂખો રોટલો ખાવ છો, મારો થાળ જમતા તમને શું કાંટા લાગે છે, આમાં કઈ લોહી છે? ત્યારે ગોવિંદસિંહ કહે છે, હા આ રોટલો છે ને લુખો એમાં દૂધ છે અને તારા આ લાડુમાં છે ને લોહી છે, લોહી. શેઠ કહે છે, તમે સાવ ગપ્પા મારો છો, આવું તે કાંઈ હોય આટલી સરસ મીઠાઈ અને તમે એને માંસને રુધિર ઠેકાણે ગણો છો? કેટલા સરસ લચપચતા ઘીના લાડુ બનાવ્યા છે અને તમે મારી મીઠાઈને અવગણો છો, એનો ત્યાગ કરી દો છો. ગુરુ ગોવિંદસિંહે હાથમાં રોટલો લઈને મસડો એ કે જો આમાં દૂધ છે, આમ મસડો ને અંદરથી દૂધની ધાર થઈ. પછી એનો લાડુ લઈને હાથમાં મસડ્યો તો અંદરથી લોહી નીકળ્યું. વાણિયો તો આશ્ચર્ય પામી ગયો. ગુરુ ગોવિંદસિંહ કહે છે, સાંભળ, આ જે ગરીબ માણસ છે ને એનો આ લુખો સુખો રોટલો ભલે બે દિનો ટાઢો હોય પણ એની આપ કમાઈનો છે, જાતે એને મહેનત મજૂરી કરીને મને આ રોટલો જમવા માટે આપ્યો છે, અને આ શેઠ તારા લાડુ છે ને એ ગરીબોને લૂસી ચૂસીને તે મને જમવા માટે આપ્યા છે, એટલે આ લાડુ નથી, આની અંદરથી ગરીબોનું લોહી નીકળે છે, એટલે મને આ ભાવતા નથી. એટલે મહારાજ કહે છે કે અન્યાય, અનીતિ, જોર, જુલમ, ચોરી, જુગાર, વ્યભિચાર, આવા બધા દારૂ માંસના વેચવાના ધંધા કરીને કમાયેલા રૂપિયા છે ને એ ભગવાન ક્યારે એના બનાવેલા થાળ જમતા નથી. ભગવાન કહે છે, રાજા તારું કલ્યાણ કરવા માટે અમે આવ્યા છીએ, જો તું આ હિંસા બંધ કરે, આ અત્યાચાર ઉજારવાનો બંધ કરે પ્રજા ઉપર, તો અમે તારા ઘરે રોકાઈએ અને તારું જમીએ અને નિશ્ચય તારું કલ્યાણ થશે. આપણે પણ જો મનમાં વિચાર કરતા હોય કે આપણો થાળ ભગવાન જમે તો આપણે અન્યાય, અનીતિ, જોર, જુલમ કે કોઈના આંસુ પડાવીને સંપત્તિ ક્યારેય ન ભેગી કરવી, પણ ન્યાય નીતિથી ધંધો અથવા તો ઉદ્યમ મજૂરી જે કંઈ કરતા હોય એ મહેનતની કમાણીથી ભગવાનનો થાળ કરવો, તો ભલે સાવ લુખો સુખો થાળ હશે, કદાચ ઘી રોટલા ઉપર ચોપડવા નહીં હોય ને તોય ભગવાન જમશે. જેતલપુરની અંદર જીવણા કોળીના ઘરે શું હતું કયો છે, ભગવાનને જમાડવા માટે ધાન્ય નહોતું ઘરમાં, આવો કાંઈ જુવાર બાજરી કોઈ કાંઈ ન મળે, ઘઉં અરે મકાઈએ ન મળે, કેવળ મઠ હતા શેર ઘરમાં, તો મઠનો રોટલો કર્યો. હવે મઠના તો મઠિયા જો આવડે તો હારા થાય, નહીતર તો દાંત તોડી નાખે હો, એવા લાકડા જેવા થાય. એમ થાય કે મિસ્ત્રીએ આ લાકડામાંથી છોલીને બનાવવા લાગે છે, એવા કડક થાય. તો આ તો આટલો જાદો મઠનો રોટલો એ ખાવો હોય તો કેવી પરિસ્થિતિ થાય. તેલનો ધ્રાંગો નથી એમાં મોહેણ દેવા માટે, શાક પણ ભાજી પાણીમાં વઘારી બોલો, અને મઠનો રોટલો અને ભાજી લઈને ભગવાનને જમાડવા માટે આવ્યા, પણ ગામ લોકોને મેવ્યા મીઠાઈની સુગંધ જ લઈને ભગતે વિચાર્યું કે આપણો અહીંયા ક્લાસ નથી, ભૂલથી એ જો હું ભગવાનને દેખાડીશ ને જાહેરમાં ભગવાન કહે છે આવે તો કંઈ ખાવાની આઈટમ હોય, મઠનો રોટલો કંઈ માણસ ખાય, મારી બે આબરૂ થશે, ઇજ્જત જશે, માટે મારે ભગવાનને જમાડવા નથી. લાઈનમાં ઊભા રહ્યા ને પાછળ પાછળ ચાલ્યા જાય. પણ એની નીતિની કમાઈ હતી. ભગવાન એના ભાવને જાણતા હતા. ભગવાન કહે છે આજે તો અમે મીઠાઈ અને ફરસાણથી કંટાળી ગયા છીએ, અમને એની અરુચિ થઈ ગઈ છે, આજ તો રોટલો કોક લાયા હોય ને તો જમીએ. તાર ભગવાનને જમાડવા કોણ ભાઈ રોટલા લાવે? બધાએ જાગીને આખી રાત સરસ મજાની મીઠાઈઓ બનાવેલી. બધાને એમ કે ભગવાન અમારો થાળ જમે, ભગવાન અમારો થાળ જમે ને અમારા જાહેરમાં ભારો ભાર વખાણ કરે. બધાને વખાણની ઈચ્છા હતી એટલે ભગવાન એ કોઈનું જમ્યા નહીં. અને આ ભગતને માગીને એની પાસેથી રોટલો જમી અને કૃતાર્થ કર્યા. લે મઠનો રોટલો ભગવાન ભરી સભામાં જમવા લાગ્યા. એટલે મહેનતના મઠના રોટલાએ જીવણ ભગતના ભગવાન જમી જાય. પણ ભૂપતસિંહ રાજાના ભલે દૂધપાક માલપુડા બાસુંદી કે પછી મોતૈયા કે ચૂરમાના લાડુ હોય, અનિતિથી કમાયેલા છે એટલે ભગવાનને ભાવતા નથી. ભગવાન ન જમે. હે રાજન, ભગવાન શ્રી હરિએ આ રીતે ભૂપતસિંહ રાજાને સમજાવ્યા, છતાં પણ એ ભીલ રાજાએ ભગવાનનું વચન ન માન્યું. ત્યારે ભગવાન કહે છે હે દુષ્ટ બુદ્ધે, હિંસક અને પાપીનું અન્ન હું ક્યારેય જમતો નથી. એમ કહીને ભગવાન ત્યાંથી ચાલી નીકળ્યા. અને કોઈ ગરીબ ભક્તિદાસ નામનો એક વૈશ્ય હતો પટેલ, એને ત્યાં ભગવાન ગયા. કેવો ગરીબ ખબર છે? એને ત્યાં ખીચડી જ હતી, એ સિવાય કાંઈ નહોતું. ખીચડી તો રાંધી, પણ પીરસવા માટે જમવા માટે કોઈ પાત્ર ન મળે ઘરમાં. કેટલો ગરીબ હશે? માટીનો પાટિયો હતો ને એમાં ભગવાન માટે ખીચડી રાંધી, પણ જમવા બેસાડવા હોય ભગવાનને તો થાળ જોઈએ ને, થાળી ન મળે. ભગવાન કહે છે લાવો ભગત પાણી. પથ્થરની શિલા હતી ને ભગવાને પાણીથી ધોઈ નાખી, શિલા ઉપર ખીચડી ભગવાને મૂકી ગયો. જેના ઉપર પથ્થર ઉપર ભગવાન કહે છે આ પથ્થર છે એ ધોવે એટલે શુદ્ધ થઈ જાય. વાસણ તો ધોવે તોય નીચલા વર્ણના જમ્યા હોય તો અશુદ્ધ ને અપવિત્ર રહે. અને આ ભૂમિ છે એ તો રાત દિવસ તડકે તપે એટલે એને શુદ્ધ થતા વાર ન લાગે. પથ્થરની શિલા ઉપર મહારાજ બેઠા અને પથ્થરની શિલા ઉપર જ ખીચડી પીરસાણી અને ભગવાન એ ખીચડી બેઠા બેઠા ત્યાં જમી ગયા. સોનાના થાળ ચાંદીના થાળ કાંઈ ભગવાનને જમાડવા માટે પ્રલોભન નથી. ભગવાનને તો જે પદાર્થો પીરસાય છે એમાં હૃદયનો શુદ્ધ ભાવ છે કે નહીં, ન્યાય નીતિથી એ સંપાદન કરેલું ધાન્ય છે કે નહીં, એની સાથે મતલબ છે. ક્યાંય આપણે આવા ઇતિહાસ નહીં સાંભળ્યા હોય કે પથ્થર ઉપર કોઈએ ભોજન મૂક્યું હોય ને જમ્યા હોય. કે રામચંદ્રજી ભગવાન સબરીની ઘરે ગયા હતા, પણ બોરા તો સબરી ભગવાનને હાથમાં જ આપતી હતી. જમીન ઉપર ભગવાન મૂક્યા પછી જમતા હતા એવું લખ્યું નથી જો. પણ આજે ભગવાન આ ગરીબ ભક્તિદાસનું કલ્યાણ કરવા માટે એમના ઘરે શિલા ઉપર ખીચડી, બોલો, પથ્થરના થાળ ભગવાનના. સાંભળ્યું છે ક્યાંય? આજે પણ ભંકોડા ગામમાં પથ્થરની શિલા હજી પ્રસાદીની છે, ત્યાં જાઓ એટલે એના કુટુંબીઓ કહે કે ભગવાન આના ઉપર ખીચડી રાખીને જમેલા. તો આવી રીતે ભગવાન જમ્યા ખીચડી અને ચટણી એટલે કે મરચા. એની ઘરે બીજું શું હોય બિચારાને, ગરીબને સૂકા મરચાને ચટણી કે ખીચડી અને મરચા, બે વસ્તુ ભગવાન જમ્યા. અને ભૂપતસિંહના થાળનો ભગવાને ત્યાગ કરી દીધો. હે રાજન, ભક્તિદાસનું આખું કુટુંબ ભગવાનનું આશ્રિત થયું છે. બીજે દી ભગવાન ત્યાંથી ચાલતા દેત્રોજ ગામને ઓળંગી અને જન પ્રખ્યાત એવું વીરક્ષેત્ર એટલે કે વિરમગામને વિશે પધાર્યા છે. વિરમગામમાં ઘણા નાસ્તિક સ્વામી કહે છે રહેતા હતા. શૈવો અને શાક્તોની વસ્તી પણ બહુ. ભગવાન શ્રી પ્રસાદ બ્રાહ્મણને ત્યાં રહ્યા છે. ભગવાને જાણ્યું કે અહીંયા અધર્મ ભરડો લઈ ગયો છે. ત્રણ દિવસ મહારાજ વિરમગામમાં રોકાણ. અને મૂન સરોવર છે ત્યાં મોટું વિશાળ પાક્કા પથ્થરોથી બાંધાવેલા આરાવાળું, ત્યાં ભગવાન રોજે સ્નાન કરવા જતા અને અધર્મનો નાશ કરવા માટે બ્રાહ્મણો ઘણા હતા ત્યાં. એની સાથે ભગવાને શાસ્ત્રાર્થ કરી અને વિશુદ્ધ શાસ્ત્રનું જે જ્ઞાન કહેવાય એ જ્ઞાન આપ્યું. એના સંશય શલ્યો ભગવાને ટાળી નાખ્યા. પણ આપણી કમનસીબી એ છે કે વિરમગામમાં આજે તમે જાઓ તો કોઈ પ્રસાદીનું સ્થાન નથી. ઘણા એવા ગામો છે કે જ્યાં પ્રસાદીના સ્થાનોની જાળવણી નથી થઈ. શાસ્ત્રમાં લખાયેલી વાતો છે પણ ત્યાં જાઓ તો કોઈ અવશેષો મળતા નથી. એમાંનું એક આ વિરમગામ છે કે ત્યાં કોઈ પ્રસાદીના સ્થાનો આજે મળતા નથી. સિવાય કે મૂન સરોવર હોય તો ભૂકંપ થાય તો અદૃશ્ય થાય, એટલે એ તો રહેવાનું જ છે. પણ કહેવાનો મતલબ કે જાળવણી થઈ નથી. ત્રણ દિવસ વિરમગામમાં રહી હે રાજન ભગવાન શ્રી હરિ ડુમાણા ગામના વિશે ખેમચંદ વૈશ્ય ભક્તને દર્શન આપી અને સુખી કરવા આવ્યા છે. ખેમચંદ ભક્ત બહુ ભાવિક છે. લીમડાની ડાળે ભગવાન માટે સરસ મજાનો હિંડોળો બાંધ્યો અને ભગવાનને હિંડોળામાં ઝૂલાવ્યા. ત્રણ દિવસ એની સેવા સ્વીકારીને ભગવાન ત્યાંથી ગોરાણાના સરોવરે પધાર્યા. ત્યાં ભગવાનને બોલાવ્યા ગામમાંથી, એટલે વિવેકી એવા મીઠા ભક્ત હતા. એ ભગવાનને પ્રણામ કરી અને સમીપે આવીને હાથ જોડીને બેઠા. ત્યારે ભગવાન ના દયાળુ સત્સંગીઓ હતા એ મીઠા ભગતને કહેવા લાગ્યા છે. ઘણીવાર ભગવાનને પોતાને ભક્તો દ્વારા કહેવડાવવું પડે જીવને નિશ્ચય કરાવવા માટે. સ્વયં મહારાજ એમ કે ને અમે ભગવાન છીએ તો લોકો માને નહીં. એટલા માટે તો અક્ષરધામમાંથી જ્યારે પ્રભુને અવતાર ધરવો તો ત્યારે મુક્તોને એમ કહ્યું કે તમારે બધાએ મારી જોડે ભૂમંડળ ઉપર ભરતખંડમાં આવવું પડશે. મુક્તો કહે છે મહારાજ સ્વયં આપ પધારો પછી હવે અમારે જીવવાની શું જરૂર હોય. ભગવાન કહે છે સાંભળો, હું ત્યાં જઈને એમ કહીશ કે હું ભગવાન છું તો લોકો પાગલ બની ગણી અને મને મારશે, કોઈ મારા આશ્રિત થશે નહીં. પણ તમે બધાએ આવી અને માણસ જેવા માણસ થઈ અને મારી ભક્તિ કરશો, મારો મહિમા એ બધાને સમજાવશો તો મારા સ્વરૂપની ઓળખાણ મુમુક્ષુઓને અને પામર જીવોને થશે અને એ મારી ભક્તિ કરીને મારા ધામને પામશે. મુક્તો કહે છે મહારાજ આપની આજ્ઞા હોય તો અમારી કાંઈ ના નથી, જરૂર આપની સાથે પધારીશું. પછી ભગવાનની ઈચ્છા કરીને બદ્રિકાશ્રમમાં શાપ થયો અને આ બધા ઋષિ મુનિઓ મુક્તો બધા પૃથ્વી ઉપર અવતાર ધરીને આવ્યા. એટલે મહારાજ ભેગા પાર્ષદો અને સત્સંગીઓ હતા એ મીઠા ભક્તને કહેવા લાગ્યા. મીઠા ભક્ત છે ને એ ભગવાનની પરોક્ષપણે ભક્તિ કરતા, રામકૃષ્ણના ચરિત્રો ગાતા અને ભગવાનને કાયમ વિનંતી કરતા કે હે મહારાજ મારે ત્યાં પધારો, મને દર્શન આપો. સત્સંગીઓ એમાંથી ઓળખતા હશે ને એટલે મીઠા ભક્તને કહે છે, મીઠા ભક્ત તમે જાતે રતેલા કીર્તનો જે રોજ ગાઓ છો અને ભગવાનને વિનંતી કરો છો કે હે ભગવાન મને દર્શન દો, એ આ પ્રત્યક્ષ પ્રમાણ પ્રભુ સ્વામિનારાયણ સાક્ષાત અહીંયા તમને દર્શન આપવા માટે આવ્યા છે. અને આ સ્વામિનારાયણ ભગવાન વિના બીજો બ્રહ્માંડમાં કોઈ પ્રભુ નથી એમ તમે ચોક્કસ જાણો. આવું જ્યારે સત્સંગીઓએ કહ્યું ત્યારે મીઠા ભક્તને ભગવાનનો નિશ્ચય થયો છે, પણ પરિપૂર્ણ નિશ્ચય નથી. એટલે ભગવાનને હાથ જોડીને કહે છે કે મહારાજ, હે જગતગુરો, હું તો માયાથી આચ્છાદિત નેત્રોવાળો છું, માટે આપને સાક્ષાત પ્રભુ જાણતો ન હતો, માટે તમે જો ભગવાન હોય અથવા તો મોટા પુરુષ હોય તો તમે મારું કલ્યાણ કરજો. મીઠા ભગત બહુ પાકા છે ભાઈ, ભગવાનને શું કહે છે, તમે જે હોય ભગવાન હોય તો એ ભલે અને મોટા એકાંતિક સાધુ હોય તો એ ભલે, મારે એની સાથે મતલબ નથી, પણ તમે બેમાંથી જે હોય એ જો તમે એ હોય તો મારું કલ્યાણ કરજો. ભગવાન હસવા લાગ્યા. ભગવાન કહે છે, સત્સંગીઓ આ મીઠા ભગત મહાપાકા છે, વાણિયાને પાણી પાઈ દેવા છે. આમ જુઓ એને કેવું માગી લીધું કે તમે સાધુ હોય તોય ભલે અને ભગવાન હોય તોય ભલે, મારું કલ્યાણ કરો તો તમે સાચા લ્યો. ભગવાન રાજી થયા છે, જાઓ મીઠા ભગત તમારું અમે કલ્યાણ કરશું. અને વાતે સાચી છે, આપણને ભૂખ લાગી હોય તો રોટલી છે રોટલો છે, પરોઠા છે પછી થેપલા છે, એનાથી ક્યાં મતલબ છે, ખાવાથી મતલબ છે ને. પછી ચટણી હોય ટમેટાની કે આંબલીની, ભાઈ બટેટા વડા આવ્યા બોળીને ખાવા માંડો ને પછી આની તેની શું કરો છો. એમ મીઠા ભગત શીખવાડે છે કે આપણે તો કલ્યાણથી મતલબ છે, મોટા પુરુષ મળે અથવા તો ભગવાન મળે એને સમર્પિત થઈ અને આપણું કલ્યાણનું કામ એમની પાસેથી કાઢી લેવું. આ પ્રમાણે વ્યાપકેશ મુનિ કહે છે, હે જ્યેષ્ઠજીત રાજન, ભગવાન શ્રી હરિ મીઠા ભગતને મોક્ષનું વરદાન આપી અને ત્યાંથી ચાલ્યા છે. અંકેવાડિયા ગામમાં પ્રભુ પધાર્યા છે. આ પહેલાં પણ ભગવાન બે વખત અંકેવાડિયા પધારી ચૂક્યા છે. એ ગામમાં મુકુંદ જીવરામ વિશ્રામ કુબેર આદિ ભક્તો હતા, એમના ઘરે ભગવાન જમ્યા છે. એક રાત રહી અને ત્યાંથી કેસર ગામે પધાર્યા. પ્રાગજીએ ભગવાનની પૂજા કરી, ત્યાંથી ભગવાન કડુ ગામને વિશે પધાર્યા છે. કડુ ગામનું નામ પણ સંપ્રદાયમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે, કારણ કડુ ગામનો ઇતિહાસ ભક્તો તમે બધા આમ તો જાણતા હોવા જોઈએ, છતાં પણ વિસ્મૃતિ થઈ ગઈ હશે એવું લાગે છે સભાજનોને જોઈને. તો કડુની અંદર અદ્ભુત કામ કરનારા એવા અદ્ભુત આનંદ સ્વામીનો જન્મ થયેલો, જેનું નામ હતું કલ્યાણદાસ. પટેલ જ્ઞાતિમાં એમનો જન્મ થયેલો, મેથાણના એમાં અજા પટેલ એના મામા થાય અને આ કલ્યાણદાસ પરણવા માટે ગયેલા. માયરામાં બેઠેલા મીંડળ બંધ વરરાજા, બાજુમાં વરમાળા નાખી અને કન્યા પણ પરણવા માયરામાં આવી ગઈ છે. હવે તો ફેરા ફરવાની થોડી વાર છે, પરણેતર લગભગ પૂરું થવા આવ્યું છે. એવા સમયે શ્રીજી મહારાજનો કાગળ આવ્યો કે અજો માતરો મામયો સુરો સોમલો સુરો છે. એ આદિ મળીને સૌ પરમહંસ થાજો નિર્ધાર. આ બધાએ તમે ભેગા થઈ અને તત્કાળ પરમહંસ થાજો અને કાશીની જાત્રાએ જાજો. લ્યો જેતલપુર ભાઈ રામદાસને મળીને કાશીની જાત્રા કરીને આવજો. કેવો કાગળ લખતા ભગવાન કે હાથે ભગલા ભગવા લુગડા પહેરીને સાધુ થઈ જાજો, જેતલપુર જઈ કાશીની યાત્રા કરીને પછી મારા દર્શન કરવા આવજો. અને એવી એક ચીઠી જાય તો આ બધાય તો તરત લુગડા ઉતારીને સાધુ થઈ જાય. બોલો, કોઈને પૂછવાનું નહીં, સાચી ખોટી મારા તમારા જેવા લખી નાખે તોય ભગવાને જ લખી છે એમ માનીને કોઈ પાકી ખાતરી કરવાય ન રહ્યા હો. સીધા જ જેને જે જગ્યાએ ચીઠી મળી ત્યાંથી હાલી નીકળે. હવે આ તો ભાણિયાને પરણાવવા આવેલા, મામેરું લઈને હાથમાં ચીઠી આવીને વાંચીને તરત ભાણિયાની રજા લેવા ગયા કે ભાણા હું હવે જાઉં છું. અરે મામા, આવો સરસ લગ્ન પ્રસંગ ચાલે છે ને તમારે ક્યાં જવું છે? તો કહે છે શ્રીજીને બોલાવવા આવ્યા છે ભાઈ. એમ શું કહ્યું મહારાજે? તો કે અમને બધાને બોલાવ્યા છે, કાગળ આવ્યો છે, લાવો મને વાંચવા દો. ચાલુ પરણે તારે ભગવાનનો કાગળ વાંચ્યો, લખ્યું કે એ આદિ સર્વે પરમહંસ થઈને કાશીની જાત્રાએ જાજો. કલ્યાણદાસ કહે છે આમાં તો મારું નામ લખ્યું છે. મામા કહેલે ક્યાં અઢારમાં તારું નામ, ક્યાંય કોઈ કલ્યાણ બીજો કોઈ કલ્યાણ છે એનું નામ નથી લખ્યું. પણ જેને કલ્યાણ જોતું હોય એને એનું નામ અંદર દેખાય હો. આનું તો નામ એવા ગુણ છે. મામાને કહે છે મામા તમે હરખો વાંચો કાગળ, ગુજરાતી કાચું જ તમારું. આમાં લખ્યું છે એ આદિ, આદિમાં અમે ન આવીએ. અરે આદિમાં તો વાદી આવી જાય, લાલવાદી ફૂલવાદી બધાય, જો એને કલ્યાણ જોઈતું હોય તો. આ તો સત્સંગી છે અને એ કેમ પોતાની જાતનો સમાવેશ ન કરે? મામાને કહે છે મામા આદિમાં આખો સત્સંગ સમાજ આવે અને હું એમાં પહેલો, માટે હું પણ તમારી સાથે ચાલીશ. અજય પટેલ કહે છે ભણિયા અરે તું જોતો ખરો પણ તારું પરણેતર ચાલે છે, ગાંડા અત્યારે ન અવાય. નહીં મામા, તમારી સાથે જ હું ચાલીશ. વરમાળા ગળામાંથી કાઢી ખભેથી ખેસ ઉતારીને એની પત્નીના ખોળામાં બધું મૂકી દીધું અને સારાએ માંડવિયાને જાનૈયાઓ બધાને હાથ જોડીને વિનંતી કરીને કહે છે મહારાજે બોલાવ્યો છે એટલે હું જાઉં છું. પગે લાગીને એમને મીંડળ બંધા હાલી નીકળ્યા. રામદાસભાઈ પાસે આવ્યા ભગવા પહેરીને. રામદાસભાઈ કહે છે કાશીએ કાંઈ જવાનું નથી, કોટી કાશી ને કોટી ગંગા શ્રીજીના ચરણોમાં ને સંતોના ચરણોમાં છે, માટે જાઓ શ્રીજી મહારાજ ભૂજ છે એના દર્શન કરો, બધી કાશી ત્યાં જ છે, કોઈએ કાશીએ જવાની જરૂર નથી. એટલે અઢારે પરમહંસો ત્યાંથી ચાલ્યા. રસ્તામાં એક ગામડે આ બધા ઉતર્યા હતા, ત્યાંથી કચ્છ તરફ ગાડાવાળા જવાના હતા બધા. એટલે સુરા ખાચર ને આ સોમલા ખાચર ને એ બધાને સાધુ જાણીને પેલા પટેલિયાઓ મળ્યા છે. એટલે વાત કરી કે સવારે અમે ચાલવાના છીએ, ગાડા ખાલી છે, ત્યારે આ સંતો કે અમને બેહાડી દેજો ને. તો કે એમાં કાંઈ વાંધો નહીં, તમ તમારે બધા બેસી જાજો. પણ કોક દ્વેષી હશે સત્સંગના, એને ચડાવ્યા કે ભાઈ આ તો બધા કાઠીઓ છે, ખાલી આ તો ભૂખે મરતા ભેખ લીધેલા છે, આ બધા કંઈ સાધુ નથી, રસ્તામાં લૂંટી લેશે માટે ભાગ. ભાગે એ ભાઈડ્યો ઓલા તો રાતો રાત 12 વાગ્યા ગાડા લઈને ભાગી ગયા. સવારે સુરા ખાચરને ઉઠ્યા, જોયું 3:30 તો કોઈ ગાડા ન મળે. નહીં ધોઈને પૂજા પાઠ કરીને તો ચાલતા ચાલતા આવ્યા. ત્યાં બરોબર દરિયાકાંઠે આવીને ઊભા રહ્યા ત્યાં ઓલા ગાડાવાળા ભટકાઈ ગયા. સુરા ખાચરને ઓળખી ગયા, આ તો પેલા આપણને હા પાડીથી અને છેતરીને ભાગી ગયા. એ બાજુમાં બોલાવીને ફેરવીને ડાબા હાથની નાખી એક ગોથું ખાઈ ગયો. હલો પેલાને કહે છે, મૂર્ખા અમને વચન આપી અને હવારમાં ગાડું લઈને ભાગી ગયો અને અમને બધાને બેહાડ્યા નહીં. ગાડાવાળા તો બિચારા હોશકોશ ઉડી ગયા, બધાને મારી નાખ્યા, આ બધા કાઠી જીવતા છોડશે નહીં. ત્યાં તો ઓલા વાહણવાળાને બે જણા તપાસ કરવા માંડ્યા. એ કે ભાઈ આ ખાડી ઉતરીને સામે કાંઠે જવું જ ભૂજ. બોલો લઈ જાશો? તારે કે બેહી જ જાઓ. જોયો ને પરચો પેલાને એક ફેરવી નાખી. એ કે આ તો કોઈ સાધુ નથી, કાઠી દરબારો છે. એ કે ભાડું શું લે? ભાડું ભાડું કાંઈ નહીં, તમે બસ બેસી જ જાઓ. તમે ક્યાં અહીંયા ઉતારી દઈશ, ચિંતા ન કરો. મફતમાં મુસાફરી થઈ ગઈ હો. ચમત્કાર વગર નમસ્કાર કરવાવાળા અત્યારે જગતમાં છે નહીં. સામે કાંઠે દરિયે ઉતર્યા, ત્યાંથી ચાલતા ભુજને આવ્યા. સીમાડામાં પહોંચ્યા અને સમાચાર મોકલાવ્યા. જો શ્રીજી મહારાજ તો ચોકમાં સભા ભરીને બેઠેલા, સમાચાર મળ્યા ને પરમહંસો આવે છે. ભગવાન કહે, ચાલો બધા દર્શન કરવા. સ્વયં મહારાજ ને બધા હરિભક્તો સંતો હાટકેશ્વર મહાદેવથી આગળ બીજા એક મહાદેવનું દેરું છે, ત્યાં ભગવાન પહોંચ્યા. ત્યાં સામેથી 18 પરમહંસો આવી ગયા. આ બાજુ ભગવાન સંતોને દંડવટ કરવા માંડ્યા. સંતો દોડતા દોડતા આવ્યા, મહારાજને પકડી લીધા. મહારાજ તમે અમને દંડવટ કરો એ બરાબર નહીં, આ ઉલટી ગંગા ખેદાડાને વહેવા માંડી. ભગવાન કહે છે, જરૂર પડે ત્યારે પાણી અધરે ચડાવવું પડે. દર વખતે એના વેણમાં વહેવા દેવાય નહીં. તો નર્મદાનું પાણી અહીં નીકળે ન નીકળે, પણ એને બંધ બાંધીને અધર ચડાવ્યું તો ગુજરાતમાં હવે ધીરે ધીરે લીલા લહેર થશે. એટલે મહારાજ કહે છે, તમે અમારી એક ચીઠીની ચબરખી આવી ખાલી, અને બધાએ પરમહંસ થઈને સર્પ જેમ કાંચડી ઉતારે એમ સંસારનો સર્વ વ્યવહાર, સકા કુટુંબ કબીલા ધન માલ મિલકત ગામ ગ્રાસનો ત્યાગ કરીને ચાલી નીકળા તમારા આ ત્યાગને બિરદાવવા માટે આજે અમે તમને દંડવટ કરીએ છીએ, તમારા દર્શન કરીએ છીએ. ગાતા વાતા બધાને ગામમાં લઈ આવ્યા. પછી સુંદરજીની માં હતી ને ડોશી, એને બોલાવી. ડોશીની હાજરીમાં ભગવાન કહે છે, ડોશી પૂછ આ બધા સાધુ પૂર્વે કોણ હતા, ઓળખે છે આ બધાને? કોઈ 2 ગામના, કોઈ 5 ગામના રાજા હતા, કોઈ ગામના મુખી હતા, અને ખૂબ ધન સંપત્તિ મિલકતના માલિક હતા. આ કોઈ સામાન્ય નથી. તારો એક સુંદરજી તો હવે રાજનો નોકર, બીજું શું હતો? અને માથું મુંડાવીને 13 ડગલા ચાલ્યો, એમાં તો સુંદરજીનું તારું અભિમાન માતું નથી. તારા સુંદરજીને તો મેં પ્રત્યક્ષ સાધુ થવાનું કહ્યું હતું, અને આ બધાને તો ભાદરાથી ચીઠી લખીને મોકલી હતી, કાગળની 1-4 લીટીની ચબરખી, એને આ બધાને સાધુ બનાવી દીધા છે. ત્યારે ડોશી હાથ જોડીને મહારાજને કહે છે, મહારાજ મારી ભૂલ થઈ, સુંદરજીનું અભિમાન ઓગળી ગયું. ભગવાનને કહે છે, મહારાજ તમે ધારો તો શું ન કરો, હું તો આ બધા ત્યાગી સંતો પાસે કાંઈ ગણતરીમાં નથી. ભગવાન કહે છે, જી આ નાના સાધુ ઉભા એને તો પૂછો એ શું કરીને આવ્યા છે. આમ જુઓ હજી એના હાથે મીંઢળ બાંધેલું છે. ભગવાન કહે, આ પરણતા પરણતા આદિમાં પોતાનું નામ ગણીને સાધુ થઈને હાલી નીકળ્યા છે. ભગવાન કહે છે આ અદ્ભુત કામ કરીને આવ્યા માટે આમનું નામ રાખો અદ્ભુતાનંદ સ્વામી. આવી રીતે ભગવાને એમને અદ્ભુતાનંદ સ્વામી નામ ધારણ કરાવ્યું છે. એક કડુના કલ્યાણદાસ, બીજા જીવરાજ, ત્રીજા દાજી, ચોથા જયરાજ, માવજી, નથુ આદિક ભક્તો અને હરખા અવલાબાઈ આદિક બાઈઓએ ભગવાનને પોતપોતાના ઘરે પધરાવીને પૂજ્યા છે. હે રાજન, ગામના સરોવરમાં સ્નાન કરી ભગવાન તટ ઉપર ત્રણ પહોર ત્યાં રહ્યા અને ત્યાંથી કડું એટલે કે કલિંબા ગામના સરોવરે એક પ્રહોર રહ્યા, ત્યાંથી તૃણામાર એટલે કે તરમણીયા નામના ગામે ભક્તોને દર્શન આપી, ત્યાંથી કારેલા ગામ થઈ લખતરને ઓળંગી અને લખતરથી બહાર જે સરોવર હતું એ સરોવરના કિનારે વડ નીચે ભગવાન બિરાજમાન થયા છે. ત્યાં બધાએ લખતરવાસીઓએ આવીને ભગવાનના દર્શન કર્યા. ત્યાંથી ભગવાન બાપોદર થઈ અને જમ્મર ગામ થઈ વણી ત્યાંથી ભડવાણે પધાર્યા. ત્યાં ઈશ્વર નામના બ્રાહ્મણ હતા, એને ભગવાનને પૂજ્યા. ભગવાનને રાખવા માટે ખૂબ ખૂબ પ્રાર્થના કરી છે કે હે મહારાજ, મારે ત્યાં નિવાસ કરીને થોડા દિવસો રહો. પણ ભગવાન કહે છે, સાંભળો ભગત, તમે પ્રાર્થના કરવી રહેવા દો, કારણ હું અત્યારે અહીંયા રોકાવાનું નથી, એ નક્કી વાત છે. તોય ભગત તો ભગવાનને વિનંતી કરવા લાગ્યા. ભગવાન ઘોડે ચડીને હાલી નીકળ્યા. પાછળ દોડતા દોડતા ભગવાનને વિનંતી કરે છે, પણ ભગવાન જોત જોતામાં અદૃશ્ય થઈ ગયા. બ્રાહ્મણ પાછો ઘરે આવ્યો. ભગવાન ત્યાંથી ભાથરિયા ગામમાં પધાર્યા. માવજી વણી કે ભગવાનની સેવા કરી અને ગામની બહાર ઝાડનું જંગલ હતું ઝુંડ, એની છાયામાં ભગવાન સાંજ સુધી ગુપ્ત રહ્યા અને પછી ત્યાંથી ચાલતા ભગવાન પલાલી એટલે કે ખેરાળી નામના ગામે પધાર્યા. ત્યાં મૂળજી નામના ક્ષત્રિય ગામના ગામેથી હતા, એમણે ભગવાનને પોતાને ઘરે જમાડ્યા, હિંડોળો બાંધીને ઝુલાવ્યા. ત્યાંથી ભગવાન હે રાજન વિચરણ કરતા મેમકાપુરીને વિશે પધાર્યા છે. મેમકા નગરમાં ભગવાનના આજ્ઞાકિત ભક્તો સામો આગોલો અને સામો કણસાગરો, હંસરાજ અને ખેતાભાઈ, આ મેમકા ગામના પણ આપણને એક સંત મળ્યા છે, આધારાનંદ સ્વામીઓ, જેને આપણે બીજું નામ છે સિદ્ધાનંદ સ્વામી. જે ગ્રંથ લખ્યો છે 97,000 ચોપાઈનો છે, 5 ભાગમાં ગ્રંથ નિર્માણ કર્યો છે એ આધારાનંદ સ્વામી, એટલે હંસરાજ ભગતના દીકરા. આવા આ અજ્ઞાનકિત ભક્તો આ ગામને વિશે નિવાસ કરીને રહેતા. બીજા પણ અનેક પામર મુમુક્ષુઓ હતા, ખેતાભાઈ, મૂળજી, નેમા, કૃષ્ણજી, ગોપીનાથ, મકન, આ બે પુત્રો સહિત વલ્લભ બ્રાહ્મણ, જાદવજી, આ બધાએ ભગવાનના સત્કાર સ્વાગત કર્યા છે અને ભગવાન શ્યામજી ભક્ત તથા મૂળજી ભક્તને ઘરે રહ્યા છે. 3 દિવસ ત્યાં ભગવાન રહ્યા અને ખૂબ આદરથી બધાએ સેવા કરે છે. શ્રી વ્યાપકેશુ વાચ, તેષાં તદાદિ ભક્તાનાં મહાનંદં પ્રતિક્ષણં પ્રાપયં ભગવાન ધારમે સ્તાવદ દીનાનિ ભૂપતે. વ્યાપકેશ મુનિ કહે છે, જેષજીત રાજન, મેમકાવાસી ભક્તોને મહા આનંદ પમાડતા છતાં ભગવાન ત્યાં ગામની બહાર દક્ષિણે નદી છે, એ નદીના કાંઠા ઉપર એક સરસ મજાનો કૂવો છે. એ કૂવે રોજ જે ભગવાન સ્નાન કરવા જતા અને દિવ્ય સભાનું આયોજન કરતા. ભગવાને એક દિવસ સભાની અંદર બેઠેલા સર્વે પામર મો અને મુમુક્ષુ જીવો ઉપર એક કરુણા કટાક્ષ ફેંક્યો ને, હે રાજન, અનેકને સમાધિ પ્રાપ્ત થઈ છે, સમાધિની અંદર આ બધા જીવો હતા, એ ભગવાનના જુદા જુદા ધામો, ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર, બદ્રિકાશ્રમ આદિ ધામોના દર્શન કરવા લાગ્યા છે. કોઈક ભક્તના તો હૃદયમાંથી નારાયણ 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 એવા નાદ ઉઠવા લાગ્યા છે. હે રાજન, કોઈક તો યોગ કળાના જાણે કે પરમ નિષ્ણાત પરમ યોગી હોય એવી રીતે પોતાના નેત્ર હતા ને એના ડોળાને ગોળ 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 ચક્ર ચક્ર જેમ કુંભારનો ચાકડો ફરે ને એમ ફેરવવા લાગ્યા છે. કોઈ તો એમને એમ ખુલ્લી આંખે અનિમેષ દ્રષ્ટિએ જાણે પૂતળા બેસાડ્યા હોય એમ સ્થિર થઈને ભગવાન જે સમાધિમાં દેખાડે છે ને એ દિવ્ય સુખને ભોગવી રહ્યા છે. આવી રીતે ભગવાન શ્રીહરિએ આ અદ્ભુત સમાધિ કરાવી છે. એ સમાધિમાંથી ભગવાને બીજી કરુણા દ્રષ્ટિ ફેંકી અને બધા એને જગાડ્યા. જાગ્યા પછી આ જીવો જેન ભગવાનનું ધામ શું છે એ ખબર જ નહોતી. આબે હૂબ શાસ્ત્રને પ્રમાણે ધામના વર્ણન કરવા લાગ્યા છે. આ સાંભળી અને મેમકાવાસી બધા અતિ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા અને મનમાં વિચારવા લાગ્યા કે આ સ્વામિનારાયણ તો કમાલ કરે છે, એક સાથે અનેકને સમાધિ કરાવે છે. હે રાજન, પછી બધાને ભગવાનને સભામાં જ બેસાડી રાખ્યા અને ત્યાંથી ભગવાન ચાલતા થઈ ગયા સભામાંથી જ. ત્યાર પાછળ પાછળ ભગવાનને વળાવવા માટે મૂળજી ભક્ત, હંસરાજ ભક્ત અને શ્યામો આગોલો અને શ્યામો કણસાગરો આ ચાર જણા ગયા ભગવાનને પાછળ પાછળ ગયા. ગામના સીમાડા સુધી ભગવાનની પાછળ ગયા ત્યારે ભગવાન ત્યાં પછી ઘોડો ઊભો રાખીને ઊભા રહ્યા. ચારેને નજીક બોલાવ્યા અને ભગવાન કહેવા લાગ્યા છે કે હે ભક્તો, જેમ બને એમ જલ્દીમાં જલ્દી તમે મેમકાપુરનો ત્યાગ કરીને અન્યત્ર રહેવા ચાલ્યા જજો અને 20 દિવસ સુધી તમે આ ગામમાં પાછા ફરકશો નહીં, બીજે નિવાસ કરીને રહેજો. મારું આટલું વચન તમે માનજો એમ કહી અને ભગવાન ચાલવા તૈયાર થયા ત્યારે મૂળજી આદિ ભક્તોએ ભગવાનની પ્રદક્ષિણા કરી છે, ભાવ વિભોર થઈ અને પ્રભુને પ્રણામ કર્યા અને ભગવાન એમની વિદાય ભાવભીની લઈ અને ત્યાંથી પંચાળ પ્રદેશ તરફ એ રાજન ચાલી નીકળ્યા છે. ભક્ત રક્ષક ભગવાન કેવા દયાળુ છે જુઓ. આ બાજુ ચારેય જણા પછી ત્યાંથી ગામમાં પાછા આવ્યા છે. મનમાં વિચાર કરે છે કે ભગવાનની આજ્ઞામાં જરૂર કાંઈક મર્મ હોય, પ્રભુ એમને એમ કંઈ ગામ બદલવાની સૂચના થોડા આપે, કદાચ કોકને ઘર બદલવાનું કે એવું હોય તો, પણ ગામ છોડવાનું મહારાજે કહ્યું છે એટલે નક્કી કોઈક મોટો ઉત્પાત થશે, કાં તો મનુષ્ય સંબંધી કાં તો દૈવ સંબંધી આપતા આવવાની હશે. માટે આપણે જરા પણ વિલંબ ન કરતા આજે જ તૈયારીઓ કરી લઈએ. બધી ઘર વખરી હતી, ગાડાની અંદર માંડ્યા ભરવા, રાસ રસીલું જેટલું આવે એટલું ધન સંપત્તિ, બૈરા છોકરાઓ બધાને તૈયાર કર્યા. બીજે દી હવારમાં તો મેમકા નગરનો ત્યાગ કરીને ચારેય ભક્તો ચાલી નીકળ્યા. એમાં હંસરાજ ભગત હતા એ ખોરડિયાદ ગામને વિશે ગયા, મૂળજી શેઠ હતા એને લીંબડી ગામને વિશે નિવાસ કર્યો અને બાકીના બે શ્યામા ભક્ત હતા એ બીજા ગામને વિશે જઈને વસ્યા. આ બાજુ શું થયું, આ હરિભક્તો ગયા પછી એ જ અઠવાડિયાની અંદર અસુર રાજાનું મોટું સૈન્ય આવ્યું. અને આવીને પહેલાં તો આખા ગામને લૂંટી લીધું. લૂંટી લીધા પછી એ બાકી રહ્યું તે ગામને ફરતું, ઘાસ અને કાંટા બાવળ નાખી અને આખું ગામ સળગાવ્યું. આખું ગામ ભડકે બળવા લાગ્યું છે. કેટલાય માણસો નિરાધાર થઈ ગયા, કેટલાય ભિખારી બની ગયા, કેટલાય દાઝી ગયા. આમ આખા મેમકા ગામનો વિનાશ આ પાપી રાજાના લશ્કરે નોતર્યો. પણ ભગવાન શ્રી હરિના આજ્ઞા પાલક આ ચારેય ભક્તો હતા, એ ભગવાનને જો વળાવવા માટે પાછળ પાછળ ગયા તો ભગવાને એમની રક્ષા કરી. અને એ હંસરાજ ભક્તને ત્યાં દીકરો થયો, મોટો થયો. પછી તો પરણવાલાયક ઉંમર થઈ ત્યારે મનમાં વિચાર કરે છે કે મારે હવે ભગવાન પાસે જઈને દીક્ષા લઈને સાધુ થવું છે. હંસરાજ ભક્તને મનમાં વિચાર આવે છે કે મારે સાધુ થવું છે. એક દી એના ઘરવાળાને વાત કરી કે તું જો મને રાજી થઈને રજા આપતી હોય તો હવે હું જઈને ભગવાન ભજું. ત્યારે એના ઘરવાળા કહે છે, તમે કયો છો પણ તમારો દીકરો એ તૈયાર થયો છે, એને પણ ભગવાન ભજવા છે, માટે બે જણા તમે જાઓ એ બરોબર નહીં, બેમાંથી એક જણો સાધુ થાવ. હંસરાજ ભગત કહે છે, હું હવે ખઈ પરવારી અને નિવૃત્ત થવાના આરે છું, માટે મને રજા આપ એટલે હું જઈને સાધુ થઈ જાઉં. છોકરો કહે છે, નહીં બાપા, હવે તમે મોટી ઉંમરે સાધુ થઈને શું કરવાના, માટે મને રજા આપો તો હું સત્સંગમાં વધુ સેવામાં કામ આવું. બે જણા વાદે વળગ્યા. એની માં કહે છે, સાંભળ દીકરા, આમ તમે બે જણા એ ઝઘડશો એનો કોઈ પ્રશ્નનું નિરાકરણ કે નિવેડો આવશે નહીં, માટે તમે બાપ દીકરો બે ભગવાન પાસે જાઓ, ગઢડે જઈને મહારાજ આગળ તમારી ઈચ્છાનું નિવેદન કરો. શ્રીજી મહારાજ જેને આ પાડે એ સાધુ થાજો, ના પાડે એ ઘર પાછા આવજો. બે જણા ગયા, અઠવાડિયું 15 દિવસ સેવામાં રહ્યા. પછી ભગવાને એક દી બોલાવ્યા કે ભગત શું વિચાર છે. ત્યારે બે જણા કહે છે, મહારાજ આપની સેવામાં કાયમ માટે રહેવા આવ્યા છીએ.